તારીખ 23/9/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 247 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 720 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
હરિને પ્રતાપે હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવશું. હરિનું સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ, હરિને પ્રતાપ એટલે કુદરતી ભાવ આવશે, આપને જોઈને કુદરતી ભાવ આવશે ત્યારે આત્મ સ્વરૂપ સમજાવશું. આશ્ચર્યચિહ્ન મળ્યું છે. આમ તો કોણ કોને સમજાવે, યોગ્યતાવાળા સમજે છે કે કોણ કોને સમજાવે. એટલે હું સમજાવીશ એ વાત નથી. હરિને પ્રતાપે થવાનું એટલે થવાનું હશે તો થશે. ભાવ આવ્યો એ બતાવી દીધો. આ પત્રમાં એમણે પોતાના પરિણામનું વર્ણન ઘણું કર્યું છે એવું આ પત્ર છે. ઉપાધિના જોગે અને ચિત્તના કારણથી કેટલોક સમય સ્વવિગત પત્ર વગર વ્યતીત કર્યો છે, તેમાં પણ ચિત્તની દશા મુખ્ય કારણરૂપ છે. શું કહે છે, એક બાજુ વ્યાપારની પ્રવૃત્તિ છે, બીજી બાજુ ચિત્ત બાહ્ય પરિણામોમાં લાગતું નથી, આત્મકાર્યમાં લાગી રહ્યું છે. એટલે વ્યાપારની પ્રવૃત્તિ પરાણે પરાણે કરવી પડે છે, એ સિવાય એથી વધારે કોઈ બાહ્ય પ્રવૃત્તિ કરવાનો અમારી ચિત્તમાં શક્તિ પણ નથી, અવકાશ પણ નથી. એટલે તમને વિગતવાર પત્ર લખ્યા વગર સમય વ્યતીત કર્યો છે, પણ એ બંને કારણોમાં ચિત્તની દશા મુખ્ય કારણરૂપ છે. એ પરિણામ ચાલતા જ નથી, પત્ર વિગતવાર લખવાના પરિણામ ચાલતા નથી. હાલમાં આપ કેવા પ્રકારથી કાળ વ્યતીત કરો છો તે જણાવશો. તમારો સમય કેવી રીતે પસાર થાય છે
તે જણાવશો,
અને શું ઈચ્છા રહે છે તે પણ જણાવશો. ઈચ્છા શું થાય છે એ પણ જણાવશો. ખાસ કરીને ઈચ્છા એટલે અપેક્ષા, અપેક્ષા વૃત્તિ કેવા પ્રકારની રહે છે એ પણ જણાવશો. વ્યવહારના કાર્ય વિશે શું પ્રવૃત્તિ છે અને તે વિશે શું ઈચ્છા રહે છે તે પણ જણાવશો. એટલે વ્યાપારની પ્રવૃત્તિ કેવી ક્રિય છે અને એમાં તમારી અપેક્ષા વૃત્તિ કેવી રહે છે એ પણ જણાવશો. એટલે કે તે પ્રવૃત્તિ સુખરૂપ લાગે છે કે કેમ તે પણ જણાવશો, કે આકુલતાવાળી લાગે છે એવું પ્રશ્ન પૂછો છે. જો તમને રસ હશે, સુખ બુદ્ધિ તીવ્ર હશે તો સુખરૂપ લાગશે, અને નહીતર આકુલતા દેખાશે. આટલા પ્રશ્નો એમણે પોતાનું પરિણમન લખતા પહેલા સુભાગભાઈનું પરિણમન જાણવા માટે પણ પ્રશ્નો પૂછ્યા છે. એ એમ સૂચવે છે કે બંને વચ્ચે પોતાના પરિણામોનું વ્યક્ત કરવું, અરસપરસમાં કહેવું, એવી આત્મીયતાભરી પરિસ્થિતિ બંને વચ્ચેની સારી એવી હતી.
ભૂમિકા
નિષ્કામ ભક્તિ હતી અને સુભાગભાઈને એમના પ્રત્યે ઘણો પ્રેમ હતો. સુભાગભાઈને નિર્મળતા પણ એને લઈને સારી એવી આવી હતી અને ગોપાલદેવને પોતાને પણ પરિણામમાં અનુકૂળ નિમિત્ત હતા, બહુ સારી યોગ્યતા હતી. હવે પોતાની વાત કરે છે કે ચિત્ત છે ને એની દશા કેવી છે કે જે કારણે પત્ર નથી લખી શક્યા પોતે. સૌભાગભાઈ તો એમનું બહુ સમીપનું અને બહુ પ્રિય પાત્ર હતું, છતાં પણ એમને પત્ર નહોતા લખી શકતા. એવી જે ચિત્તની દશા હતી તો એવી એટલે કેવી હતી એ હવે લખે છે કે ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે. અમારા ચિત્તની દશા આત્મામય રહ્યા કરે છે, બીજી પ્રવૃત્તિમાં ચિત્ત લાગી શકે એવી દશા નથી રહી. જેથી વ્યવહારના બધા કાર્યો ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ, પ્લાનિંગ કરીને કોઈ કામ કરતા નથી, એટલું ચિત્ત કામ કરતું નથી, એટલો રસ આવતો નથી. જ્યારે જે કામ સામે આવે છે પતાવી લઈએ છીએ પણ એની કોઈ વ્યવસ્થા આગળ પાછળ વિચારી શકાતી નથી. મારી ઈચ્છા સુખદાયક માનીએ છીએ અને બહારમાં જે પરિસ્થિતિ ઊભી થાય જે થાય તે હરી ઈચ્છા છે, અમને સુખદાયક છે, એનું કોઈ અમને દુઃખ નથી. માનો કે કોઈ આવા અવ્યવસ્થાને કારણે કોઈ નુકસાન થાય, કોઈ પ્રતિકૂળતા ઊભી થાય, જે થાય તે અમારી માન્યતા છે એવી છે કે જે થાય તે ભલે થાય, અમારું જે ચિત્ત કામ કરે છે એ કરવા દેવું. સંયોગોની પ્રતિકૂળતાના ભયથી ફેરફાર નહીં કરવો. ભલે ચિત્ત ચૈતન્યમય રહ્યા કરતું હોય, ભલે બારમાં અવ્યવસ્થા ઊભી થતી હોય, ભલે થતી જે થાય તે સારા માટે, જે થાય તે સારા માટે. એટલે હરી ઈચ્છા સુખદાયક જા, એનો અર્થ કે જે થાય તે સારા માટે, એની ચિંતા કરવી નથી, એની કોઈ ચિંતા કરવી નથી. સાવધાની છે, પોતાને સાવધાની નથી એમ કેવું છે. એટલે જે ઉપાધિ જોગ વર્તે છે તેને પણ સમાધિ જોગ માનીએ છીએ. એટલે ઉપાધિ જોગ એટલે જે વ્યાપારનો ઉદય છે એને પ્રયોગનું સાધન બનાવીએ છીએ અને એ મારફત પણ અમે અમારું કામ જ કરીએ છીએ. એટલે અમારો ઉપાધિ યોગ એ સમાધિ યોગ છે. જેમ કોઈ ધ્યાનમાં બેસે ત્યારે સમાધિ યોગ કહેવાય, સમાધિ યોગ કોને કહેવાય? ધ્યાનમાં બેસે એને સમાધિ યોગ કહેવાય. અમારો આ ઉપાધિ યોગ છે એ અમારો સમાધિ યોગ છે એમ કે છે. પ્રયોગનું સાધન એવી રીતે બનાવતા હોય કે અનુકૂળતા આવી તો મારે શું લેવા દેવા, પ્રતિકૂળતા થઈ તો મારે શું લેવા દેવા. પૂર્વ કર્મનો ખેલ છે. હું જ્ઞાન માત્ર છું, જ્ઞાતા ભાવે છું, હું જ્ઞેય માત્ર છે, જેવું છે હું જ્ઞેય તેમ જણાય છે, મારે શું છે? પણ સ્વરૂપસ્થ થવાના પુરુષાર્થના વિશિષ્ટ પરિણામ કરે છે પોતે. ઉદયના નિમિત્તે ઉદયને વિશિષ્ટ પરિણામમાં નિમિત્ત બનાવે છે એટલે સમાધિ યોગ થઈ ગયો એમ. એમ સમાધિમાં નિર્જરા વધારે કરે, પોતે પણ નિર્જરા વધારે કરે છે એમ કેવું છે. તો હજી જ્ઞાન દશા દિવાળીએ થઈ છે અને વૈશાખ મહિનો હાલે છે એની વાત કરે છે. ચિત્તની અવ્યવસ્થાને લીધે બહારના કાર્યોમાં ચિત્ત વ્યવસ્થિત કામ નહીં કરતું હોવાને લીધે મુહૂર્ત માત્રમાં કરી શકાય એવું કામ વિચારતા પણ પખવાડિયો વ્યતીત કરી નખાય છે. એક કલાકમાં જે કામ કરી શકીએ એને 15 દિવસ લાગે છે, વિચારતા 15 દિવસ નીકળી જાય છે. પખવાડિયું એટલે 15 દિવસ, અને વખતે અઠવાડિયું એટલે 8 દિવસ, પખવાડિયું એટલે 15 દિવસ, અને વખતે તે કર્યા વિના જવા દેવાનું થાય છે. અને કોઈ વખત તો એ કામ પડતું જ મૂકી દે છે, પરિણામ આગળ હાલતા નથી. બધા પ્રસંગોમાં તેમ થાય તો પણ હાની માની નથી. હે, એટલે કોઈ કોઈ કામ એવી રીતે મૂકી દેવાય છે, પણ એકવાર બધા પ્રસંગો એવી રીતે થાય ને તો અમને નુકસાન છે એવું નથી માનતા, એમાંથી નુકસાન થઈ જશે. કેમ કે પોતે નોકરીની જેમ કામ કરતા હતા, નોકરી કરતા હોય એવી રીતે, ધણી થઈને નહીં, ભાગીદાર હતા પણ ધણી થઈને નહોતા કરતા. નોકરી કરતા હોય એવી રીતે કામ, બહુ બધું શેઠ નોકરીમાં કાઢી મૂકશે, બીજું હું બહુ તો શું કરે, શેઠ નોકરીમાંથી કાઢી મૂકશે તો કાંઈ નહીં. આ એટલે આપણે વૈરાગ ઘણો હતો, ઘર છોડીને હાલી નીકળવું હોય તો એમને વાર લાગે એવું નથી. 24 વર્ષની યુવાન ઉંમરમાં ઘર મૂકીને જંગલમાં જવું પડે ને તો એમને કાંઈ નહીં ફરક પડે એવું નહોતું કરીને મનમાં. હા, પ્રારંભ નોકરી કરાવે છે, મજૂરી કરાવે છે, શેઠ છે મજૂરી કરાવે છે, આપણે નોકરી કરીએ છીએ ને વખાના મારે નોકરી કરવી પડે, બસ વાત પૂરી, એથી આગળ નહીં કાંઈ. તથાપિ આપને કાંઈ કાંઈ જ્ઞાન વાર્તા દર્શાવાય તો વિશેષ આનંદ રહે છે. ક્યારેક ક્યારેક આપને કોઈ જ્ઞાન વાર્તા, આત્માની વાર્તા લખીએ છીએ તો આનંદ રહે છે, કેમકે અમારો એ રુચિનો વિષય છે. અને તે પ્રસંગમાં ચિત્તને કંઈક વ્યવસ્થિત કરવાની ઈચ્છા રાખ્યા કરાય છે તે પ્રસંગમાં, એટલે આત્મવાર્તાના પ્રસંગમાં કોઈ વ્યવસ્થિત ચિત્તથી વાત થાય એવી પણ ઈચ્છા રખાય છે. એવી ઈચ્છા કરાય રાખ્યા કરાય છે કે કંઈક બહુ વ્યવસ્થિત રીતે તમને કંઈ આત્મવાર્તા કરીએ, છતાં તે સ્થિતિમાં પણ હમણાં પ્રવેશ નથી કરી શકાતો. એવી ચિત્તની ચૈતન્યમય દશા છે કે તમને આત્મવાર્તા લખવામાં પણ પ્રવેશ નથી થતો. એવી ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે, ઈચ્છાના અંકુશમાં નથી, એવો અંદરનો પ્રવાહ ચાલે છે કે બહારના કાર્યમાં ઈચ્છા કામ નથી કરતી. એવી ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિનો પરમ અનુગ્રહ કારણ છે એમ માનીએ છીએ. અને એવી નિરંકુશ દશા પ્રાપ્ત થવામાં આત્માની કૃપા થઈ, અમારા આત્માની અમારા પરિણામો ઉપર કૃપા થઈ એમ માનીએ છીએ. એ જ નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય હવે આમના આગળ વધીને પૂર્ણ દશા થયા સિવાય ચિત્ત યથોચિત સમાધિયુક્ત નહીં થાય એમ લાગે છે. હવે આગળ ને આગળ જ આ વાત ચાલશે, હવે એમાં બીજું કઈ થાય એવું દેખાતું નથી. એવું અંદરમાં પરિણામ ઉપડ્યું છે કે હવે બહારમાં આવવાનું કઈ લાગતું નથી કે અમે કઈ કરી શકીએ. અત્યારે તો બધું ગમે છે ને બધું ગમતું નથી એવી સ્થિતિ છે, એટલે વિતરાગતા. ગમતું ગમે છે ને ગમતું નથી એટલે બે માંથી એક નથી એવી સ્થિતિ છે. જ્યારે બધું ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. ત્યારે જે નિરંકુશ પૂર્ણપણે આત્મામાં અંદર જવાનું થશે ત્યારે તો બધું ગમશે, એટલે બધું જ્ઞાતા દ્રષ્ટા થઈ જશે. આમ હો ને આમ ન હો, ઠીક ઠીક પણ એ પણ ચાલ્યું જશે. એ પૂર્ણ કામતા પણ કહેવાય છે, પૂર્ણતા થશે એ પૂર્ણ કામતા પણ કહેવાય છે. જ્યાં હરિજ સર્વત્ર સ્પષ્ટ ભાષે છે એટલે આત્મા ત્યાં ભાષે છે, આત્મા જ અનુભવાય છે, બીજું કાંઈ નહીં. અત્યારે કાંઈક અસ્પષ્ટ ભાષે છે પણ સ્પષ્ટ છે એવો અનુભવ છે, એટલે અનુભવમાં સ્પષ્ટ છે, અનુભવમાં સ્પષ્ટ છે. બાકી થોડું જે બાહ્ય પરિણમન છે એમાં અસ્પષ્ટતા છે, કે પરિણતિનો વિષય થઈ જાય છે. અનુભવમાં એ સ્પષ્ટ છે, કેમ કે ત્યાં તો નિર્વિકલ્પ અતિન્દ્રિય ઉપયોગ હોય છે, ઇન્દ્રિય ઉપયોગની અંદર અસ્પષ્ટ છે, કેમ કે પરિણતિમાં જાય છે. જે રસ જગતનું જીવન છે તે રસનો અનુભવ થયા પછી થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. જે રસ જગતનું જીવન છે, જગતના લોકોનું જે જીવન છે એનો જે રસ છે તે રસનો અનુભવ થઈ ગયો પછી ત્યાંથી ગુલાટ મારી છે પોતે, અને પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. એકવાર જગતનો રસ પણ જાણી લીધો, જોઈ લીધો, સમજી લીધો, હવે એનાથી વિરક્તિ થઈ ગઈ છે અને હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. હરિ એટલે આત્મા, સૌભાગભાઈના શબ્દોમાં લખે છે. અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં જેવે રૂપે ઈચ્છે ઈચ્છે તેવે રૂપે હરિ આવશે. એટલે શું કે ગમે ત્યારે પણ તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે સીધા અતિન્દ્ર ઉપયોગમાં આવશો, આત્માના પ્રગટ અનુભવશો જ્યારે ઈચ્છે ત્યારે. એમ નહીં કે અત્યારે અત્યારે વખત અત્યારે નહીં થાય નિર્વિકલ્પ દશા, એમ નહીં, એનું પરિણામ નહીં આવશે. અમને જ્યારે ઈચ્છા થશે ત્યારે સીધા શુદ્ધ ઉપયોગમાં આવશે એવો ભવિષ્યકાળ ઈશ્વર ઈચ્છાને લીધે લખ્યો છે. આવું અમારું જે ભવિષ્ય છે કે આવી દશામાં અમે આવશું, એ વાત તમને લખી, લખવાની ઈશ્વર ઈચ્છા થઈ એટલે લખી છે. કોઈ હેતુથી નથી લખી, લખાઈ ગઈ એટલે લખી છે, નીકળી ગઈ તમારી માં એટલે લખાઈ ગઈ છે. એ પણ હરી ઈચ્છા, ઈશ્વર ઈચ્છા, એટલે સહજ, એટલે સહજ થઈ ગયું, સહજ લખાઈ ગયું છે. ઊંડી અવસ્થા માટે નથી, પણ ઊંડી અવસ્થામાં આવવાની એમને પુરુષાર્થ જોર કરે છે, પુરુષાર્થ જોર કરે છે, સારો એવો જોર કરે છે. આવી નથી શીખ્યા જે પુરુષાર્થનો જોર ઘણો છે. જાહેરમાં કોઈ પડીમાં નથી લીધી, પણ પાંચમું સ્થાન તો દર્શન પડીમાં પણ આવે છે, એને તો 11 પગથિયા છે, પહેલા પગથી ખબર જ ન પડે, પછી બાહ્ય ત્યાગ આવે ત્યારે ખબર પડે. સંભવ છે, અમે અમારો અંતરંગ વિચાર લખી શકવાને અતિશય અશક્ત થઈ ગયા છે. એટલે આ તો બહુ થોડું લખ્યું છે તમને, એમ કે છે જે કાંઈ અમારે આત્મામાંથી લખવા માટેનું જે કાંઈ લખવું જોઈએ એ લખવામાં ઉપયોગ અમારો નિર્બળ થઈ ગયો, કામ કરતો નથી, અશક્ત થઈ ગયો છે. જેથી સમાગમ ઈચ્છીએ છીએ, લખી નથી શકતું એટલે લખી શકાતું એટલે સમાગમ ઈચ્છીએ છીએ, પણ ઈશ્વર ઈચ્છા હજુ તેમ કરવામાં અસંમત લાગે છે, પણ આપણો સમાગમ રહે એવી પરિસ્થિતિ કુદરતની દેખાતી નથી, જેથી વિયોગે જ વર્તીએ છીએ, એટલે તમારા વિયોગમાં રહીએ છીએ. તે પૂર્ણ સ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે એવો કોઈ પણ પુરુષ હાલ નથી દેખાતો, તેનું શું કારણ હશે? પ્રશ્ન કર્યો છે. પૂર્ણ સ્વરૂપ હરિ એટલે પૂર્ણ સ્વરૂપ એવા આત્મામાં જેની પરમ ભક્તિ છે એવો કોઈ ધર્માત્મા અત્યારે નથી દેખાતો, તેનું શું કારણ હશે? કેમ આમ થઈ ગયું? આ તો કાળમાં કેમ કોઈ દેખાતું નથી એમ કે છે. તેમ અતિ તીવ્ર અથવા તીવ્ર મુમુક્ષુતા કોઈની જોવામાં આવતી નથી, એનું શું કારણ છે? હશે નાની તો દેખાતા નથી પણ તીવ્ર મુમુક્ષુ દેખાતા નથી, આનું આમ કે આવો આવો દુકાળ જેવો કાળ છે એમ. શું પછી તીવ્ર મુમુક્ષુતા જોવામાં આવે છે તો ત્યાં અનંત ગુણ ગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય? એ માટે આપ જે લાગે તે લક્ષ. કોઈ કોઈ જીવોને મુક્ત થવાની તીવ્ર ઈચ્છા કદાચ હોય દેખાય, તો પછી એનો લક્ષ જ્ઞાનાવતાર પુરુષ પ્રત્યે કેમ જતો નથી? કેવા છે જ્ઞાન અવતાર પુરુષ? અનંત ગુણ ગંભીર. બાર તો ક્યારેક નથી કેતા માટે ગંભીર છે, ગંભીર હોય એનું પેટ હાથમાં ન આવે, એટલે કેમ નહીં જતો હોય? એ માટે આપ જે લાગે તે લખશો. બીજું મોટું આશ્ચર્યકારક તો એ છે કે સુભાષભાઈ ઉપર લખે છે, તમારા માટે અમને આશ્ચર્ય થાય છે કે આપ જેવાને સમ્યક જ્ઞાનના બીજની અને પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી થતો? ગુપ્ત મંત્ર મંત્ર ગુપ્ત ભેદ કેમ પ્રાપ્ત થતો નથી? આપને તો સમ્યક જ્ઞાનની બીજની પ્રાપ્તિ એટલે ઓળખાણ થઈ ગઈ છે, પરાભક્તિનું મૂળ હાથમાં આવી ગયું છે, ઘણો તમને ભક્તિ ગણી છે, મૂળમાં જે પરાભક્તિ જોઈએ એવી ભક્તિ ઉગી છે અને બીજ પ્રાપ્ત થઈ ગયું છે એટલે ઓળખાણ થઈ ગઈ છે, ત્યાર પછીનો ભેદ અંતર્મુખ થવું એ ભેદ કેમ પ્રાપ્ત નથી થતો? અમને મોટું આશ્ચર્ય થાય છે એમ કે છે. ઠીક, એ અમને મોટું આશ્ચર્ય થાય છે. એટલે પહેલું સંકેત થયું છે ને બીજું કેમ નથી થતું એમ કે છે. એટલે તો બીજો ભેદ પ્રાપ્ત થતો નથી, એમાં શું એમનું કહેવું છે? તમને ઓળખાણ થઈ, ઘણી ભક્તિ આવી, પછી આ બીજી બાજુના પરિણામ શું કરવા? અને આગળની વાત કેમ નહીં? અમને મોટું આશ્ચર્ય થાય છે. અમને આશ્ચર્ય થાય છે એમ નથી લીખું, અમને મોટું આશ્ચર્ય થાય છે એમ લીખું છે, એવું લીખું છે. એવું છે, યોગ્યતા અયોગ્યતાનો જે સંગમ હોય છે બે નદીનો સંગમ થાય ને, તો એક નદીમાં ડોળું વરસાદનું પાણી હોય, બીજી નદીમાં આશરું પાણી હોય, બેનો પ્રવાહ ભેગો થાય તો પાણી ભેગું થયેલું થોડું ભાંભરું હોય, ન એટલું ડોળું હોય ન એટલું ચોખ્ખું હોય, એવું બને કે ને? એમ બે બાજુના એમના પરિણામ છે એ સ્પષ્ટ છે. આગળ નથી, આગળનો ભેદ ગુપ્ત મંત્ર છે. કેમ નથી પ્રાપ્ત, અમને આશ્ચર્ય થાય છે. બધા પરિણામ તમારે કેમ નથી ચાલ્યા ગયા હજી, કેમ તો જ આગળ ન વધાય ને? સીધી વાત છે, અમને મોટું આશ્ચર્ય થાય છે. આમ થવું જ ન જોઈએ એમ કે છે. તેમ હરિ પ્રત્યે એટલે આત્મા પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય, એટલે તમારી જેટલી ઉદાસીનતા આવવી જોઈએ સંયોગ પ્રત્યે, જેટલો જોઈએ તેટલો કેમ વર્ધમાન નથી થતો, વધતો નથી કેમ તમારો વૈરાગ, વધી જવો જોઈએ એમ કે છે. એનું જો કાંઈ કારણ સમજાતું હોય તો લખશું. તમારા પરિણામ જોઈને તમને કારણ, ઉપર એ પ્રશ્ન પૂછ્યા છે, આ પાછો ફરીને એ પ્રશ્ન પૂછો છે, બીજી રીતે પૂછવા. બોલો, સીધો પ્રશ્ન પૂછો કે તમારા વેપારના બીજા ત્રીજા પરિણામ કેમ ચાલે છે. હવે પૂછો કે તમારી આટલી યોગ્યતા પછી પણ તમારો જે વૈરાગ્ય અને ઉદાસીનતા જે વધવી જોઈએ એ કેમ વધતી દેખાતી નથી, હજી કેમ અમુક પરિણામ જાય છે, ન જવા જોઈએ કેમ જાય છે, એનું કારણ સમજાતું હોય તો લખશો. એમ કેમ થાય છે, તમારું કારણ તમે ગોતો તો તમે કારણનો નાશ કરશો. કારણ જોઈને કયો અમારી ચિત્તની અવ્યવસ્થા એવી થઈ જવાને લીધે કોઈ કામમાં જેવો જોઈએ તેવો ઉપયોગ રહેતો નથી. મારાના કામમાં જે ઉપયોગ દેવો જોઈએ એવો ઉપયોગ અમારો દેતો ચાલતો નથી. સ્મૃતિ રહેતી નથી, યાદ નથી રહેતું, ભૂલી જવાય છે ક્યારે, નહીં તો બહુ યાદદાસ્ત વાળા હતા એ, શતાબ્દાન કરેલા 18 વર્ષ ઉંમરે, છતાં સ્મૃતિ રહેતી નથી જો, અથવા ખબર પણ રહેતી નથી, કોઈ કામનું ધ્યાન રહેતું નથી, ખબર રહેતી નથી. તે માટે શું કરવું, તે માટે શું કરવું પણ હવે નિરંકુશ દશા છે. અમારા પરિણામ ઉપર અંકુશ નથી એમ કે છે. શું કરવું એટલે કે વ્યવહારમાં બેઠા છતાં એવી સર્વોત્તમ દશા બીજા કોઈને દુઃખરૂપ ન થવી જોઈએ એમ, અને અમારા આચાર એવા છે કે વખતે તેમ થઈ જાય. ભાગીદાર આકરું પડી જાય, ધ્યાન દેતા નથી કામમાં, ભૂલ થઈ જાય છે, કામ ભૂલી જાય છે, યાદ રાખતા નથી, ખબર રાખતા નથી આ કામ હતું. હા, લખે છે, સ્મૃતિ રહેતી નથી. કરવું શું, કરવું શું એટલે શું કે અમારી એવી દશા છે, એવી સર્વોત્તમ દશા છે એમ લખ્યું. અધ્યાત્મ દ્રષ્ટિએ તો સર્વોત્તમ દશા છે, કોઈને દુઃખનું કારણ થાય છે, અમારું આચરણ એવું થઈ જાય છે, કોઈને દુઃખનું કારણ, દુઃખ લાગી જાય છે. બીજા કોઈને પણ આનંદરૂપ લાગવા વિશે હરીને ચિંતા રહીએ છે, માટે તે રાખશે. અમારું કામ તો તે દશાની પૂર્ણતા કરવાનું છે એમ માનીએ છીએ. બીજાને ખુશી રાખવાનું કામ તો ઈશ્વરને કરવું હશે તો કરશે, એટલે હું એની મેળે સમજીને એ આનંદ દુઃખ મટાડે તો સારી વાત છે, બાકી અમારા હાથની તો વાત નથી. એનો આત્મા હવળો થઈને આનંદ મારીએ તો સારી વાત છે, બાકી અમારું કામ તો દશાની પૂર્ણતા કરવાનું છે. હવે અમે પૂર્ણ દશા તરફ આગળ વધીએ છીએ, અમારું એ કામ છે. બીજાને સારું લગાડવા જઈએ એ બી અમારી દશા, અમારા અંકુશમાં જ નથી. અંકુશ એટલે અમારા કંટ્રોલમાં નથી, બહારના પરિણામો બિયોન્ડ કંટ્રોલ ચાલે છે એમ કે છે. એક લયથી અંદરનું આત્માનું પરિણામ પરિણમન ચાલે છે. તેમ બીજા કોઈને સંતાપરૂપ થવાનો તો સ્વપ્ન પણ વિચાર નથી. કોઈ અભિપ્રાય નથી એવો કે ભલે બીજા દુઃખી થાય, આપણે કરતા હોય કરો ને, એને લાગવું હોય લાગે, કોઈને કોઈ અમારા નિમિત્તે દુઃખી થાય એ અમારા અભિપ્રાયમાં નથી. એ અભિપ્રાય તો ભાવ શરૂઆતમાં મુમુક્ષુની ભૂમિકામાં ઊભો થાય છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જગતના કોઈ પણ જીવને મનથી, વચનથી, કાયાથી અને કૃતકારિત અનુબોધનાથી કોઈને દુઃખ પહોંચે એ આપણા અભિપ્રાય વિરુદ્ધનો વિષય છે. મારે સુખી થવું છે એનો અર્થ એ છે કે કોઈને પણ દુઃખ ન હોય, આવી રીતે વાત છે. સમ્યક માર્ગ છે ને વિતરાગ માર્ગ છે ને સમ્યક માર્ગ છે. મારે સુખી થવું છે, મારે પૂર્ણ સુખી થવું છે એનો અર્થ એ છે કે મારા નિમિત્તે કોઈને પણ દુઃખ ન હોય. થઈ જાય કોઈને બીજી વાત છે, અભિપ્રાયમાં બિલકુલ નથી. પછી જ્ઞાન દશામાં આવે છે ને, જ્ઞાનીને તો સવાલ જ નથી, તો એમણે ચોખવટ કરી છે પણ એ સવાલ જ નથી. બીજા કોઈને સંતાપરૂપ થવાનો તો સ્વપ્ને પણ વિચાર નથી. બધાના દાસ છીએ અમે, તો બધાના દાસ છીએ અને એ તો જ્ઞાનીની ઓળખાણ થઈ ત્યારે આવે છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે. અરે અરે શું વાત જોડી, સર્વ જગતનું દાસત્વ, એમ થતાં સર્વ જગતનું દાસત્વ પ્રાપ્ત થાય છે. હવે પછીનો જ પત્ર છે, આ તો 247 ચાલે છે ને, 254મો છે. અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે. શું? જ્યારે અભિપ્રાય સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિનો થયો ત્યારે એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે. અને જ્યારે સર્વ પ્રાણી પ્રત્યે પોતાનું દાસત્વ મનાય છે ત્યારે પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. જ્ઞાન દશા પ્રાપ્ત થવા માટેની યોગ્યતાની પ્રાપ્તિ ત્યારે થાય છે. જ્યાં સુધી એમાં પણ ખામી રહે છે ત્યાં સુધી યોગ્યતાની પણ ખામી છે. આ તો જ્ઞાની થઈને લખે છે કે બધાના દાસ છે. સુપિરિયરિટી ઓફ કોમ્પ્લેક્સ નું નામ નથી. ચિત્તની આવી ચૈતન્યમય દશા છે, જેને પોતે સર્વોત્તમ દશા કહે છે, એવી સર્વોત્તમ દશા. બીજાને હા મુજબ છે તો બધાના દાસ છે. એમની નમ્રતા બેહદ છે, સરળતા બેહદ છે, નમ્રતા બેહદ છે, વિશાળતા બેહદ છે. અંતર ભાઈ કેવો મેળ છે એમ કે આત્મદશાને બધાના દાસ છે. ત્યાં પછી દુઃખરૂપ કોણ માનશે, પછી અમને કોણ દુઃખરૂપ માનશે? અમારો અભિપ્રાય ને અમારું અંતરંગ જોવે તો બધા માફ કરી દેશે. મજૂર જેવું કામ કરી લીધા હતા ઘણી વાર. કેવું? એક મોટી પેઢીના ચીફ કરતા હતા, મુખ્ય કરતા હતા જેને આપણે કહીએ. સેવા શંકર જગજીવન પેઢીને તમામ લગામ એમ નાથ માટે એ નિર્ણય લે એ પ્રમાણે થાય હતો. બધા ડિસિશન એ લીધા હતા. વેપારમાં પણ બહુ વિચક્ષણ હતા, એટલા વેપાર ધંધામાં પણ એટલા જ વિચક્ષણ હતા. તો બીજી બાજુ એમનો અંતરંગ જુઓ તો એમાં તો બધાના દાસ છે. અંતરંગમાં એવા છે, અમે તો બધાના દાસ છે. ગમે એવું ન કરી કામ કરે. એક વાર દુકાનમાં હંજવારી કાઢવાનો નોકર ન આવ્યો તો હાથે હંજવારી કાઢી લે, આવણી લે. નમ્રતા ઘણી હતી. ત્યાં પછી અમને દુઃખરૂપ કોણ માનશે? તથાપિ વ્યવહાર પ્રસંગમાં હરિની માયા અમને નથી, અમને તો નથી, અમને તો નહીં તો સામાન્ય પણ એકને બદલે બીજું આરોપ આવી દે તો નિરૂપાય છે. અમે તો બધા માયા મમતાવાળા છે. હરિની માયા એટલે મમતાવાળા છે. અમને તો નથી પણ સામાન્ય શું થાય વિપરિણામોથી એકને બદલે બીજું એને દેખાય. આવું ન ચાલે. ધંધામાં ધ્યાન ન હોય ન ચાલે. ધંધામાં તો પૂરું ધ્યાન દેવું જ જોઈએ, એ વગર ધંધો ચાલે જ નહીં. માયામાં એવી વાત છે. માયા એવી ચીજ છે. ધંધો એટલે ધંધો. ધંધામાં તો પૂરું ધ્યાન દો તો ધંધો ચાલે. ધંધામાં ધ્યાન ન હોય કેવી રીતે ધંધો ચાલે? ચાલી શકે નહીં. આરોપ થાય, આનું ધ્યાન નથી. આરોપ કરે, આ તો ધ્યાન દેતા નથી. ધ્યાન રહેતો નથી ને, ધ્યાન દેતા નથી એમ આરોપ કરે. એક નહીં ને બીજું આરોપવાને આરોપ આવી દે. નિરૂપાયતા છે એને, એને માયા છે. નિરૂપાય પણ એના પરિણામે એમ થઈ જશે. એ બધું થતું હતું, એ બધું બનતું હતું. એટલે એ બધું લખ્યું છે, પરિસ્થિતિ અનુસાર જ લખ્યું છે. અને એટલો પણ શોક રહેશે, નિરૂપાયતા છે અને એટલો પણ શોક રહેશે કરેલી એમના વિચારને આકુલતા થઈ જાય છે. આપણે નિમિત્ત પડી જઈએ છીએ અને એના વિચારને આકુલતા થઈ જાય છે. એવું પણ બની જાય, એવું બની જાય. હવે પૂર્વ કર્મ નહીં થાય. નિમિત્ત પડે કે આપણે ધ્યાન નથી દીધું, આ ભૂલી ગયા માટે આમ છે. અમે સર્વસત્તા હરિને અર્પણ કરીએ છીએ અને કરીએ છીએ. વધારે શું લખવું? અમે કઈ કરતા પણ રાખ્યું નથી. અમારી સત્તા કઈ ચાલતી નથી. એમ કુદરતી પ્રારબ્ધ અનુસાર થવાનું છે, એમ થશે. અમારા પરિણામ એવું કરતા પણ નથી ને કામ કરી શકે એ રહ્યા નથી. પરમાનંદ રૂપ હરીને ક્ષણ પણ ન વિરસવા, વિસરવા. વિસરવા એટલે ભૂલી જવું. પરમાનંદ રૂપ હરીને ક્ષણ પણ ન વિસરવા એ અમારી સર્વ કૃતિ વૃત્તિ અને લેખનો હેતુ છે. ટોટલ મારી દીધો. અમારો જે આત્મા છે એને એક ક્ષણ પણ અમે ન ભૂલીએ. એ જ અમારું કૃતિ એટલે અમારો પુરુષાર્થ છે. એ જ અમારું વૃત્તિ એટલે પરિણમન છે. અને અમારો લખવાનો પણ એ જ હેતુ છે. એ જ બતાવવાનું લખવામાં, એ જ અમારે બતાવવું છે. બાકી અમારે બીજું બધું ગૌણ છે. એક અમારા આત્મા સિવાય બીજું બધું ગૌણ છે. જ્ઞાન દશામાં એવું હોય છે કે પોતાના સ્વરૂપની એટલી મુખ્યતા, ત્રણ લોકનો નાદ છે અંદર, એની ગૌણતા કેમ થાય? એની એટલી મુખ્યતા કે આખું જગત ગૌણ થાય તો પછી ઉદય તો શું ચીજ છે? કાંઈ નથી. પ્રશ્ન એ થવા યોગ્ય છે કે મુમુક્ષુને શું કેવી રીતે ગૌણ કરવું, એને ભાવનાથી ગૌણ કરવું. આવા સ્વરૂપની પ્રાપ્તિની ભાવના, એ ભાવનાની મુખ્યતામાં ગૌણ કરવું, સ્વરૂપ પ્રાપ્ત થયા પછી સ્વરૂપની મુખ્યતામાં ગૌણ કરવું. પણ ઉદયને તો ગૌણ કરવો કરવો ને કરવો જ, કેમ કે મોક્ષ માર્ગ અનુદય પરિણામ રૂપ છે. જેટલો ઉદય ભાવ છે એટલો સંસાર છે, જેટલો અનુદય ભાવ છે એટલો મોક્ષ છે. સિદ્ધિ વાત આ છે, સંસારને કેમ મુખ્ય કરાય, મોક્ષને કેમ ગૌણ કરાય, એ રીતે પરિણામ ચાલવાનું.